તારીખ 8/7/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 51
જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? આત્મા જન્મ અને મરણ વિનાની વસ્તુ છે, અનાદિ અનંત શાશ્વત પદાર્થ હોવાથી મૃત્યુનો પણ ભય રાખવા યોગ્ય નથી, તો પછી બીજો કયો ભય રાખવા યોગ્ય છે? મૃત્યુનો ભય પણ હોવા યોગ્ય નથી, તો પછી બીજો કયો ભય હોવા યોગ્ય છે? વધી વધીને શું થાય, થઈ થઈને શું થાય? મૃત્યુ થઈ શકે એવું નથી, તો બીજું તો કાંઈ થઈ શકે એમ નથી, કોઈ સ્પર્શી શકે એમ નથી, કે અન્ય પ્રકારે કોઈ દુઃખ પહોંચાડી શકે એમ નથી. અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ જ છે. જે મૃત્યુની ભ્રાંતિને વશ જે મૃત્યુનો ભય છે એ અજ્ઞાનથી છે અને સ્વસ્વરૂપ પ્રત્યેના પુરુષાર્થના અભાવને અહીંયા પ્રમાદ કીધું છે. પ્રમાદ એટલે માણસ આળસ કરે એમ નથી કેવું, પોતાના આત્મકલ્યાણને છોડીને બીજા કોઈ કાર્યની પ્રવૃત્તિમાં રોકાઈ જવું એને પ્રમાદ કહે છે. અથવા તો આત્મકલ્યાણ કરી લેવા જેવું છે, એ એક આત્માનું કર્તવ્ય છે, મનુષ્ય ભાવમાં કરી લેવું જોઈએ એમ જાણવા સમજવા છતાં જીવ બીજી પ્રવૃત્તિમાં રોકાય છે અને આત્મકલ્યાણની પ્રવૃત્તિ નથી કરતો, તો એ પ્રમાદ કરે છે. ભલે બીજી પ્રવૃત્તિ કરે છે એ પણ પ્રમાદ છે. અને કોઈ વેળા જે શિથિલપણું છે, કરવું તો છે મારે પણ પુરુષાર્થ ચાલતો નથી, એવું જે શિથિલપણું છે એ પણ પ્રમાદ છે. એ શિથિલપણું પણ અશુદ્ધિને જ લાવે છે. વાસ્તવિકતા એવી છે કે જો જીવને ખરેખર પોતાનો લાભ સમજાય કે આ માર્ગમાં કોઈ અપૂર્વ પારમાર્થિક લાભ છે, તો પુરુષાર્થ ઉપાડવો પડે ને, અંદરથી જોર આવ્યા વિના રહે એવો સહજ સ્વભાવ છે. પણ અજ્ઞાનથી અને દર્શન મોહના આવરણથી જીવને સમજાય છે પણ મૂલ્યાંકન નથી આવતું. બુદ્ધિ છે એટલે વાત સમજાય છે પણ એનું મૂલ્ય કરતા નથી આવડતું. જો મૂલ્યાંકન બરાબર થાય તો કોઈનો જાયલો ન રહે, આજે કોઈ એને રોકી શકે. હજાર રૂકાવટના કારણો ઊભા થાય તો એ રોકાય નહીં, રોકો રોકાય નહીં, એવો જીવનો સ્વભાવ છે. પણ અજ્ઞાન છે, દર્શન મૂળ છે, પ્રમાદ છે, એને લઈને જીવ કેટલાક તો જાણતા નથી ને કેટલાક જાણ્યા પછી પણ અટકી જાય છે. બહુ ભાગ તો જાણતા નથી કે આમાં માર્ગ કયો છે સાચો. જે કોઈ જાણે છે સત્શાસ્ત્ર સત્પુરુષના યોગથી તો અટકી જાય છે, કોઈ ક્યાં કોઈ ક્યાં કોઈ ક્યાં. કોઈ માનાદિક કષાયમાં રોકાય છે તો કોઈ અલ્પ પુરુષાર્થ કરીને અટકી જવા કારણે પણ, પૂરો પુરુષાર્થ નહીં કરવાને કારણે પણ પામતા નથી. અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે અને એ ભય છે એ પણ ભ્રાંતિગતને કારણે છે, ભ્રાંતિગત ભય છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એટલે અજ્ઞાનીને ભ્રાંતિ છે એટલું કરીને મૂકી દીધું હતું, ભાઈ ભ્રાંતિને લીધે ભય છે. જ્યારે જ્ઞાની નિર્ભય છે કેમ કે નિર્ભ્રાંત છે. આ વચન પણ બહુ સરસ આવ્યું છે કે તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં ન લીધો, શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપ પરમ જાગ્રત થઈ, એટલે અનુભવપૂર્વક જાગ્રત થઈ અને જેટલા ક્ષેત્રમાં અનુભવ થાય છે એટલું જ પ્રમાણ છે પોતાના સ્વક્ષેત્રનું, એથી બહાર નથી. સ્વરૂપને પ્રમાણ પણ અનુભવથી જ કરાય છે. પ્રમાણ કરવું એટલે વિશેષ કરીને માન્ય કરવું, સ્વીકારવું, એ નિજ અનુભવમાં જ એનો સ્વીકાર થાય છે. વગર અનુભવે જે બૌદ્ધિક સ્તર ઉપર સ્વીકાર છે એ તો રાગના અવલંબન વાળો સ્વીકાર છે, એ સાચો નથી. રાગની મુખ્યતામાં ઊભો કરે ઊભો રહીને એ બુદ્ધિ ચલાવે છે, એમાં જ્ઞાન ગૌણ છે ને રાગ મુખ્ય છે. અહીંયા તો નિર્વિકલ્પ અનુભવ છે, એમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિજ અનુભવ નિજ સ્વરૂપ વાસ્તવિક રીતે પ્રમાણિત થાય છે, સ્વીકારવામાં આવે છે અને એમાં જાગ્રત છે પોતે કે હું આવો જ છું, શાશ્વત છું, અવ્યાબાધ છું અને તેનાથી નાની સદાય નિર્ભય છે. નાની તો નિર્ભય ભયો જ, પણ ઉત્તમ કોટીનું મુમુક્ષુ હોય તો એને પણ ભય ચાલ્યો જાય છે. નહીતર સર્વ પ્રકારના ભયથી સંસારી જીવ ગ્રસિત છે, એ ભયની પરિણતિ અને ભયના ઓથાર નીચે દુઃખી છે. કેમ કે ક્યારે શું થશે એની ખબર નથી અને એની એને ખબર છે કે ક્યારે શું થશે, તો કંઈ થઈ જશે તો, એટલે એનો ભય એને સતત સતાવ્યા કરે છે. અંદરમાં ફફડે છે, જે અજ્ઞાન દશામાં અંદરમાં ફફડે છે, અરે શું થશે શું થશે, કાંઈ તને કાંઈ થવાનું નથી, થઈ શકે એવું પણ નથી, વસ્તુસ્થિતિ જેવી છે. જ્ઞાની સદાય નિર્ભય છે, એટલે જ્ઞાનીના શબ્દકોશમાંથી ભય શબ્દ ચાલ્યો ગયો. જ્યાં અવ્યાબાધ શાશ્વત સ્વરૂપની પ્રતીતિ આવી કે આવો જ છું, એટલે મૃત્યુનો ભય નથી તો પછી કોઈ ભય નથી. સાથે સાત ભય, એની બાકીના છ ભય એની નીચેના છે, અકસ્માત ભય, ચોરીનો ભય, આલોક ભય, પરલોક ભય, જે સંયોગના ભય છે, વેદના ભય, અકસ્માત ભય, એ બધા મૃત્યુ છે હેઠેની વાત છે. સૌથી વધારે ભય મૃત્યુનો છે અને એ ભય ગયો એટલે બાકીના બધા ગયા. નાની સદાય નિર્ભય છે, ભયનું દુઃખ એને ચાલ્યું, બાકી સંસારી જીવો બધા ભયના ઓથારમાં જીવે છે. બોલે ગમે એવી પરિસ્થિતિ સારી બહારમાં દેખાતી હોય, અંદર એને ભય છે છે ને છે, ભય ટાળવા માટે કોઈ કારણ નથી સિવાય આત્મજ્ઞાન કરે. આત્મજ્ઞાન કરે તો ભય ન રહે, ભવનો પણ ભય ન રહે, કોઈ પણ ભય ન રહે અને નિર્ભય થઈને સુખી થઈને જીવી શકે સદાને માટે. એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વ જીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે, એવા સ્વરૂપનું લક્ષ્ય થાય છે. લક્ષ્ય થાય છે એટલે ઓળખાણ થાય છે, ત્યારે બધા જીવો પણ આવા છે એમ સર્વ જીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. બધા જીવોની જાતિ એક સરખી છે એ દ્રષ્ટિએ એમના ઉપર સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે અને સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત કરીને એટલે સર્વ પરદ્રવ્યથી વૃત્તિને છોડાવીને વ્યાવૃત કરવું એટલે છોડાવી આત્મા અક્લેશ સમાધિને પામે છે. શાંત અક્લેશ એટલે શાંત સમાધિ, ક્લેશ એટલે અશાંત, અક્લેશ એટલે શાંત. આત્મા શાંત સમાધિને પામે છે. આ સુખી થવાનો ઉપાય, શાંતિનો ઉપાય લીધો. જગતમાં કોઈ પણ કારણથી શાંતિ ન થતી હોય અને અશાંતિ રહેતી હોય, ઠાકુર પણ દેવના વચનામૃત છે, એ પરમ શાંત રસ મૂળ, વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ છે અને ભવરોગનું ઔષધ છે. પાછું કોને રૂચતું નથી કે જેનો પુરુષાર્થ ઉપડતો નથી, એમાં કાયર છે. કાયર કોણ કે જે પોતાના આત્માના કલ્યાણનો પુરુષાર્થ ન કરે તે બધા કાયર છે. એ કાયરને પ્રતિકૂળ એક નમસ્કાર વચન લીધું છે. પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. ફરીથી કેવા છે ભગવાન? કે પરમ સુખ સ્વરૂપ છે, પરમોત્કૃષ્ટ શાંત છે, પૂરેપૂરી અનંતી શાંતિ પ્રગટ કરી છે અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મ સમાધિને પામ્યા છે. સમાધિ એટલે જ્યાં આધિ વ્યાધિને ઉપાધિનો પ્રવેશ નથી એવી અંદર જે તૃપ્ત તૃપ્ત દશા અનુભવમાં એને સમાધિ કહે છે. એ સમાધિને સર્વકાળને માટે પામ્યા છે એટલે સદાયને માટે પામ્યા છે, સાદુ અનંતકાળ એવા ભગવંતને નમસ્કાર. એ પંચપરમેશ્વર ભગવંત એમાં આવી જાય છે. તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પુરુષોને પણ નમસ્કાર. અને એ પદની અભિલાષા રાખીને, એ પદની ભાવના વાળા, એ પદનું લક્ષ્ય જેને છૂટતું નથી, પૂર્ણ થવાનું લક્ષ્ય જેને છૂટતું નથી અને એ લક્ષ્યરૂપ પ્રવાહ છે. પાછો લક્ષ્ય એટલે કોઈ અધર ચડાવી દીધેલી વાત નથી, પ્રવાહિત લક્ષ્ય છે, ચાલુ જ રહે છે. એવું લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પુરુષોને નમસ્કાર. એટલે લક્ષ થઈ ગયો ત્યાંથી લક્ષનો પ્રવાહ ચાલુ થયો. જેને લક્ષનો પ્રવાહ ચાલુ છે એને નમસ્કાર કર્યા છે. લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર બોલાય? જીન પદે નિજ પદે એકતા, જેવા જીનેન્દ્ર પરમાત્મા એવું મારું સ્વરૂપ, અંદરમાં મૂળ સ્વરૂપ, ભેદભાવ ને કાંઈ જરા પણ ફેર નથી એની અંદર. એવો લક્ષ્ય થવા માટે, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર, બધા શાસ્ત્રોની રચના આ વાત સમજાવવા માટે કરી. અને એવી વાત કરનારા શાસ્ત્રો એ ખરેખર આત્માને સુખદાયક શાસ્ત્રો છે, શાંતિદાયક શાસ્ત્રો છે. ત્યાર પછી આ પત્રનો અંતિમ પેરેગ્રાફ છે, એ કૃપાળુ દેવે આત્મભાવનાનો પેરેગ્રાફ લખેલો છે. આત્મ સ્વરૂપની ભાવના નિજ સ્વરૂપની ભાવનાનો પેરેગ્રાફ છે. બહુ આખા પત્રમાં આ પેરેગ્રાફ બહુ સરસ આવ્યો છે. સ્વરૂપ ભાવના આત્મભાવના ભાવે છે એ આ પ્રકારે ભાવે છે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. પહેલું ભેદ જ્ઞાન લીધો. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. સર્વમાં આખું જગત આવી ગયો, ત્રણ અક્ષર વાળું જગત કહેતા બધા આવી ગયા. આખા જગતથી ભિન્ન છું એટલે કે મારા માટે જગત શૂન્ય છે અને આખા જગત માટે હું શૂન્ય છું. થઈ ગયું, જાઓ પછી કોની ઉપાધિ કરવાની? સામાન્ય રીતે તો જે વગર પૂરતી ઉપાધિ ઘણી કરે છે. સવારના પહોરમાં છાપો આવે અને દેશ વિદેશના સમાચાર આવે ને એની ઉપાધિ શરૂ કરે. આનું આમ કર્યું હોત તો ઠીક હતું, આને આનું આમ કર્યું તો ઠીક હતું, આનું આમ થયું હોત તો ઠીક હતું, આપણે કાંઈ પ્રયોજન ન હોય. આખા જગતને હું પોટલું વાળીને ફેંકી દીધું, હું ભીન છું, પછી મારે શું લેવા દેવા છે? જગત જે રીતે અનાદિથી ચાલ્યું આવ્યું છે એ જ રીતે અનંતકાળ ચાલવાનું છે. કેમ કે એટલા અનંત આનંદ જીવો છે, જગત તો જગતની રીતે ચાલશે. હવે તો છૂટો પડી જા, ભિન્ન પડી જા. જો ભાવે ભિન્ન પડીશ તો દ્રવ્ય ભિન્ન પડીશ. સિદ્ધાલયમાં ગયા એ દ્રવ્ય ભિન્ન થઈ ગયા જગતથી. કેમ સિદ્ધાલયમાં ગયા? ભાવે ભિન્ન પડી. વેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એ કે લખે છે, સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એટલો ભિન્ન છું કે દેહાતીત સ્વરૂપ છું, દેહથી પણ ભિન્ન છું, સર્વથી ભિન્ન છું એમ આવી ગયું. ખાલી ઘર છે ને કુટુંબ કુંબીલાથી ભિન્ન છું એમ નહીં, સગા સંબંધીઓથી ભિન્ન છું એમ નહીં, દેહથી પણ ભિન્ન છું, દેહાતીત સ્વરૂપ છું. હું એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. ભિન્ન છું નાસ્તિવાચક છે, વસ્તુ છે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. કેવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો? કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર, અને એક છો, સૌથી જુદો પડેલો એક છો. આમ જુઓ તો જીવ એકલો જન્મે છે કે બેકલો જન્મે છે? માંદો પડે અને પીડા ભોગવે તો એકલો ભોગવે છે કે ભાગ પડાવે છે? અને હરખાય તો એટલો હરખાય છે કે અહીંયા ત્યારે કોઈ ભાગ પડાવે છે? અને અહીંથી જશે તો પણ એકલો જ જશે કે આરે તો થોડું કઈ લઈ જવાય એવું છે? તો એ જયારે સંયોગો વચ્ચે છે ત્યારે પણ એકલો એક જ છે. એ કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. હું એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. આ ભાવના કેવા પ્રકારે ભાવવા જેવી છે એ થોડું વિચારણીય સ્થળ છે. માત્ર શબ્દોના અર્થ કરવાનો આ વિષય નથી. સમોસાધ્ય સ્વાધ્યાયમાં તો શબ્દોનો અર્થ ચાલે, પણ આ અંતરની ભાવના આત્મભાવના છે. આત્મભાવના છે એ સ્વરૂપને લક્ષમાં લઈને, સ્વરૂપ લક્ષ છોડ્યા વિના આત્મભાવને આવિર્ભૂત કરીને ભાવવા જેવી છે. અથવા જ્ઞાન વેદનના આવિર્ભાવપૂર્વક અને આ જે સ્વરૂપનું વર્ણન આવે છે એવા સ્વરૂપના લક્ષ્યપૂર્વક આ ભાવના ભાવવી જોઈએ. તો એ ભાવતા ભાવતા વિશેષપણે આત્મભાવ આવિર્ભાવ પામે અને આત્મામાં નિર્મળતા વધે, તેના પરિણામની અંદર નિર્મળતા. હું એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, પરમોત્કૃષ્ટ છું. પરમોત્કૃષ્ટ છું એટલે સુખ સ્વરૂપ છું એમ કહેવું છે. પરમ ઉત્કૃષ્ટ સુખ સ્વરૂપ છું. અનંત અનંત સુખનું નિધાન સુખધામ પોતે જ છે. કેવું એ સુખ છે? પરમોત્કૃષ્ટ સુખ છે કે અચિંત્ય છે? એક તો અનંત છે, અચિંત્ય છે અને અવ્યાબાધ સ્વરૂપ સુખ છે. આત્માના સુખને કોઈ બાધા પહોંચાડી શકે એવા જગતમાં કોઈ પદાર્થ નથી કે એને બાધા પહોંચાડી શકે, એને હણી શકે, એને લઈ જઈ શકે, એમાં વિક્ષેપ કરી શકે. બાધા પહોંચાડવાનો અર્થ જ છે વિક્ષેપ કરી શકે નથી. ત્યાં સુધી વર્ણન છે શાસ્ત્રમાં. કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ પણ પૂર્વ અપરાધના કારણથી નરકાદી ગતિમાં જાય છે. આ શ્રેણી મહારાજા પહેલા તીર્થંકર છે, મહાપદનું તીર્થંકર આવતી 24 તો ત્યાં એ દુઃખી છે કે સુખી છે? કે ચાલુ કે નથી. બધા નારકીઓની વચ્ચે જે સમ્યક દ્રષ્ટિ છે એ સુખી છે. બધા મનુષ્યોની વચ્ચે પણ જે સમ્યક દ્રષ્ટિ છે એ સુખી છે. બધા દેવોની વચ્ચે પણ જે સમ્યક દ્રષ્ટિ છે એ સુખી છે. બાકી અહીંયા ચંદ્રમાં અંતરદાન હોળી સર્જ્યા છે. આ મારા કરતા આગળ વધી ગયો, આ મારા કરતા આગળ વધી ગયો, ત્યાં એ પ્રકારનો ઈર્ષા થાય છે. પરમોત્કૃષ્ટ શબ્દ પડ્યો છે. પરમોત્કૃષ્ટ એટલે અનંત, ઉત્કૃષ્ટ એટલે કેટલું કે અનંત, એની સીમા નથી, અંત નથી. અચિંત્ય અવ્યાબાદ સુખ સ્વરૂપ છું એવી એક આત્મભાવના સુખની પ્રધાનતાથી લીધી છે. પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર છું, એકાંત શુદ્ધ અનુભવ રૂપનું છું. એટલે આ કોઈ તર્ક વિતર્ક ને અનુમાન ને કલ્પના નથી, શુદ્ધ અનુભવ રૂપ છું. શુદ્ધ અનુભવમાં એમ કેવું છે કે પ્રત્યક્ષ અનુભવ રૂપ છું. એકાંત શુદ્ધ એટલે તદ્દન પ્રત્યક્ષ અનુભવથી હું મારા સ્વરૂપને ભાવું છું. સ્વરૂપનો વિકલ્પને રાગ કરીને ભાવું છું નહીં, પણ અનુભવથી મારા સ્વરૂપને ભાવું છું. હું માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ છું. ત્યાં પછી વિક્ષેપ શો, આવા સ્વરૂપને વિશે વિક્ષેપ શો, શું વિક્ષેપ એની અંદર? વિક્ષેપ એટલે અંદર માખડ ડખડ થાય છે, અકળામણ થાય છે એને વિક્ષેપ. અંદર માખડ ડખડ અકળામણ થયા કરે, આમથી એમથી કે પણ તારું સ્વરૂપ આવું છે, અકળામણ કરવાની કાંઈ જરૂર નથી. એ માણસને ભૂખ લાગી હોય એમ કે ભાઈ રસોઈ તૈયાર જ પડી છે, પછી ભૂખ લાગી છે, ભૂખ લાગી વિશે કરીને આકુળ તામ કરવા કરો છો, રસોઈ તૈયાર છે, જમવા બેસી જાઓ. અથવા ભાણું પીરસેલું છે, ઠીક, હવે ખાઈને આકુળતા કરે તો એનો કોઈ ઉપાય ખરો? એનો કોઈ ઉપાય નથી. એમ અંદરમાં અનંત સુખ નિધાન, સુખના નિધાન પડેલા છે અનંત સુખના, અને બહારમાં હાય હોય અને આકુળતા કર્યા કરે, એનો હું ઉપાય કરું? એને છોડી દે, એની ભાવનાથી એની પ્રાપ્તિ છે. અહીંયા ભાવના ભાવે છે, એની પ્રાપ્તિ માટે ભાવના ભાવે છે. અનુભવથી એટલે વેદનથી, પોતાના સ્વરૂપને વેદતા વેદતા આ ભાવના છે. જીવ કાંઈ ને કાંઈ તો અનુભવ કરે જ છે, છેવટે કાંઈ નહીં તો સાતા અસાતા સુખ દુઃખનો અનુભવ તો કરે છે કે નહીં? તો અનુભવ કરવાનો તો એનો ધર્મ છે કે નહીં? એ અનુભૂતિ સ્વરૂપ જ છે, માટે અનુભવ કરે છે. પછી વિપરીત અનુભવ કરે તો દુઃખી થાય, અવિપરીત અનુભવ કરે તો સુખી થાય. બાકી અનુભવ તો કરે જ છે, અનુભવ કર્યા વિના એનો કોઈ જીવ નથી. હું માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ છું. ત્યાં વિક્ષેપ શો, પછી મને કોઈ આકુલતા થવાનું, અકળામણ થવાનું કારણ નથી. અરે વિકલ્પ શો, ઠીક, નિર્વિકલ્પ એવા સ્વરૂપને વિકલ્પ શું કરવા? નિર્વિકલ્પ એટલા માટે કીધું છે કે જે સ્વરૂપ છે ને એ શક્તિરૂપ છે અને સામર્થરૂપ છે. જ્ઞાનની પણ શક્તિ છે અને સુખની પણ શક્તિ છે, પ્રગટ નથી. શક્તિમાંથી વ્યક્તિ થાય તે પ્રગટ એમ છે. એટલે કે છે કે જો જે શક્તિ છે ને એમાં વિકલ્પ તો પર્યાયમાં હોય, શક્તિમાં ક્યાંથી વિકલ્પ હોય? માટે હું સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છું. જો હું સ્વરૂપે નિર્વિકલ્પ છું તો મને વિકલ્પ શા માટે? વિકલ્પની જરૂર છું. આમ જો માણસ સ્વરૂપને સમજ્યા કે સ્વરૂપને અવલંબ્યા વિના, સમજ્યા વિના કે અવલંબ્યા વિના, ગમે તેટલા યોગ ને સમાધિના ને પ્રાણાયામના ને ગમે તેટલા પ્રયોગ કરે, શું દિવસ વિકલ્પ નો અભાવ ન થાય. એક નિર્વિકલ્પ સ્વરૂપ નો અવલંબન લે તો જ વિકલ્પ નો અભાવ થાય. આ નિયમ છે, એક જ રીત છે. એક હોય ત્રણ કાળમાં પરમાનંદ, બાકી જુદા જુદા ઉપાય છે એ ખરેખર સાચા નથી.
બિના સત્પુરુષ કો ઉનકે ઉનમે નિર્વિકલ સ્વભાવ કા પરિણામન દેખે ક્યા વો નિર્વિકલ સ્વભાવ કા આશ્રય લઈ સકતા?
આસંગ દેખે નહીં તો આશ્રય કહેશે લેગા? જિસને સ્વભાવ દેખા નહીં વો આશ્રય લેગા કહેશે?
વો તો વિકલ્પ કઈ આશ્રય
તો દેખાય ક્યાંથી? આ તો અવ્યક્ત છે, શક્તિરૂપ છે, અને દેખાય પણ ક્યાંથી? તો કે છે દેખવાનું એક સ્થળ છે. સત્પુરુષને વિષય પ્રગટ છે નિર્વિકલ્પ સ્વભાવ. જો તમે એના પરિણામને દેખી શકે તો તને સ્વભાવ સમજાય, સ્વભાવ સમજાય, તારો સ્વભાવ સમજાય તો એનું અવલંબન આવે કે હું આવો છું, તો વિકલ્પનો અભાવ થાય. નહીતર નિર્વિકલ્પ સ્વરૂપને વિકલ્પ તો એક ફાંસી દેવા બરાબર છે. નિર્વિકલ્પ સ્વરૂપને વિકલ્પની ફાંસી દેવા બરાબર છે, કેમ કે વિકલ્પ માત્ર આકુરતા લઈને ઉત્પન્ન થાય છે. અને આમ જુઓ તો નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રય વિના એ છોડ્યો જતો નથી, છોડવો હોય તો પણ છોડ્યો જતો નથી. માણસ શું કરે છે, એક પ્રવૃત્તિના વિકલ્પથી થાકે, અંદર રસ્તો જડતો નથી, બીજી પ્રવૃત્તિના વિકલ્પ કરશે, ત્યાંથી થાકશે, બીજી પ્રવૃત્તિને વિકલ્પ કરશે. કેમ કે નિર્વિકલ્પ થવાની ખબર નથી, નિર્વિકલ્પ સ્વરૂપ છે એની ખબર નથી. આ એમને અનંત કાળથી વિકલ્પની ખટમાળ ચાલે છે. અને એમાં ક્યાંય સુખ નથી. નિર્વિકલ્પ સ્વરૂપને અમને વિશે વિકલ્પ કરવો એ એનું ગળું દબાવવા જેવું છે. કેવી રીતે? એમ કોઈનું ગળું મળી નાખે તો જોઈ શકે ને? મરડે એને શું કહે છે? મરોડ દેવે, મરોડ દેવે. કોઈનું ગળું મરોડી દે તો જોઈ ન શકાય, પણ પોતાના આત્મામાં અનંત શાંતિ ને અનંત સુખ ભર્યું છે એનું ગળું મરોડીને અશાંતિ ઊભી કરે છે. ક્યાંથી અશાંતિ ઊભી થાય છે? એ આત્માનું ખૂન કરીને. આ બહુ મોટો અપરાધ છે. સ્વહિંસા કીધી છે અને ભગવાને સ્વહિંસા કીધી છે. જે પોતાની હિંસા કરતો હોય એ પરની અહિંસા કેવી રીતે પાળે? દસ વૈકાલિકમાં શું લીધું પહેલું વચન આવે છે ને, દસ વૈકાલિકમાં જે સાધુ જીવનું સ્વરૂપ જાણતો નથી, અજીવનું સ્વરૂપ જાણતો નથી, તે સાધુ સંયમના સ્વરૂપને ક્યાંથી જાણે? આ પહેલું વચન લખ્યું છે. હે, કેમ કે સ્વરૂપ જાણે તો સ્વરૂપની હિંસા ક્યાં થાય છે એ ખબર પડે. એ પરદ્રવ્ય પ્રત્યેના રાગને લઈને સ્વરૂપની હિંસા છે. એટલે પરદ્રવ્ય ભિન્ન છે એવું પરદ્રવ્યનું સ્વરૂપ જાણતો નથી, સ્વદ્રવ્ય પરદ્રવ્યથી ભિન્ન છે એવું પણ પોતાનું સ્વરૂપ જાણતો નથી. એ સંયમના સ્વરૂપને ક્યાંથી જાણે? એ સંયમ લઈને શું કરશે? કે વિકલ્પ કરશે, વિકલ્પ કરશે, રાખું ત્યાં એવું બી રાખશે. તો એમાં આત્માને શાંતિનું ખૂન થાય છે.
આશ્ચર્ય કા વાત એ કે વિકલ્પ કરતા ભી ઔર ઉસકો છટપટાહટ ભી નહીં હોતી.
કેવાય ગયો છે?
હા,
એવો એક પ્રકાર છે કે જ્યાં જીવ ટેવાઈ જાય એને પછી એનું એનું દુઃખ ન લાગે. શું ઝૂંપડી મારીએ છીએ એ ઝૂંપડીમાં ટીવી જુએ છે, મોટા બંગલા મારીને બંગલામાં ટીવી જુએ છે, ત્યાં રહેવા માટે ટેવાઈ જાય છે દરેક. મુંબઈના ધમલિયા જીવનમાં રહીએ તો અહીંયા પાંચ દી આવે તો પછી ભાગે, અને અહીંયા ફાવે નહીં. ધમાલ થી ટેવાઈ ગયો એટલે અહીંયા ફાવે નહીં, અહીંયા શાંતિથી રહેતો હોય ને ત્યાં ધમાલમાં રહેવું ફાવે નહીં, ટેવાઈ જાય છે બધી રીતે. આ મુંબઈમાં વલ્લી પાસે ગટર ખાલી થાય છે ને, ત્યાં ત્યાંથી મોટર 10-20 સેકન્ડ માટે પસાર થાય, ગાડીમાં બેઠા બેઠા નાક રૂમાલ અહીંયા રાખવો પડે, અને જો નીચે જુએ તો ત્યાં ઝૂંપડપટ્ટી છે, ત્યાં માણસો રહીએ છીએ. એને એને તમે પૂછો કે દુર્ગંધ આવે છે, તો કે ના, અને 24 કલાક અહીંયા રહી છે, અમને ખબર જ નથી. ટેવાઈ જાય છે, નિગુંધમાં ટેવાઈ જાય છે, એકંદરીમાં ટેવાઈ જાય છે. એમ વિકલ્પ 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 કરનારો, વિકલ્પની ઘટમાળમાં પડેલો, એ વિકલ્પથી ટેવાઈ જાય છે. એટલે એને એનું દુઃખ નથી લાગતું. દુઃખ છે ખરું, પણ લાગતું નથી. ન લાગે એટલે દુઃખ નથી એવું નથી. એક દ્રષ્ટાંત લઈએ કે કોઈ માણસને કોઈ છરો મારે તો એને કેટલું વાગે છે, રાડ પાડીને પડી જાય. પછી બીજો ઘા મારે તો વધારે દુઃખ થાય કે નહીં? પછી એમને માર્યા જ કરે તો એને દુઃખ તો વધતું જાય, જેટલો માર ખાય એટલો. પછી બેભાન થઈ જાય માર ખાતો, પછી એને છરો મારે તો એને કાંઈ દુઃખ નથી થતું એવું છે? દુઃખ બહુ વધી ગયું છે ત્યાં, એટલે બેભાન થાય છે, મૂર્છા આવી જાય છે. એ દુઃખની એક સીમા આવી ગઈ, મૂર્છિત થઈ જાય, એમાં ખૂબ દુઃખ છે. અને પછી પણ જેટલી વિકલ્પમાં દુઃખ લાગે ત્યારે વિકલ્પ છૂટવાનો સાચો પ્રયત્ન પુરુષાર્થ થાય, નહીતર વિકલ્પ થી ટેવાઈ ગયો છે એમને જિંદગી નીકળી જાય વિકલ્પમાં, વિકલ્પમાં મનુષ્ય એવું થઈ જાય પૂરું. એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું એટલે હું માત્ર નિર્વિકલ્પ છું, નીચે લેશે. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું, એ વાક્ય લીધું છે પછી માંગામાં. ત્યાં વિકલ્પ શો, ભય શો, ખેદ શો? ભય પામવા જેવું નથી, ખેદ પામવા જેવું નથી. બીજી કોઈ અવસ્થા છે કેમ? બીજી અવસ્થા હોય કેમ કે હું એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું અને હું માત્ર નિર્વિકલ્પ છું. શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ એટલે શુદ્ધ શુદ્ધ એટલે મલિનતા વિનાનો પરમ પવિત્ર છું, અને પરમ શાંત ચૈતન્ય છું. પરમ શાંત એટલે અમૃત જેવી શાંતિ ભરેલી છે. કેવી? ચૈતન્ય અમૃત ભરેલી છે. પર શાંતિ અનંત સુધામય, જે સુધા એટલે અમૃત. સુધા શબ્દનો અર્થ થાય છે અમૃત. કેવી શાંતિ અંદર ભરી છે? પરમ શાંતિ. પર એટલે પરમ શાંતિ. કેટલી ભરી છે? કે અનંત. પર શાંતિ અનંત, અનંત ભરી છે. કેવી? અમૃત જેવી, અમૃતમય શાંતિ ભરી છે. એવા આત્મપદને હું નમસ્કાર કરું છું, પ્રણમું એટલે નમસ્કાર કરું છું. તે પદ અનાદિ અનંત જીવંત છે. પ્રણમું પદ તે વર, તે વર એટલે ઉત્તમ, ઉત્કૃષ્ટ પદ છે. અને એનો જય એટલે નિરંતર અનાદિ અનંત જીવંત છે. એનો જય જયકાર, જીવંતમાંથી જય જયકાર આવ્યો છે. આત્મા સદાય જીવતો અંદરમાં છે, જીવતો જાગતો છે. ચૈતન્ય જ્યોત છે, જીવતી જાગતી જ્યોત છે. હું માત્ર નિર્વિકલ્પ છું, શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ છું, પરમ શાંત ચૈતન્યમય છું, અને હું માત્ર નિર્વિકલ્પ છું. ફરીને લીધું છે, બે વખત લીધું છે. હું માત્ર નિર્વિકલ્પ છું એટલે કે હું પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છું. બહાર પરિણામ જાય તો વિકલ્પ ઉત્પન્ન થાય. પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છું. વેદ્ય વેદક ભાવે અંતર્મુખ રહું છું. અને વેદ્યવેદક ભાવે અંતર્મુખ રહેવું એવો જ મારો સ્વભાવ છે. વેદ્યવેદક ભાવ એટલા માટે લેવામાં આવે છે કે જે ભાવ અનુભવ કરે છે વેદે છે, તે જ વેદાય છે. વેદક પણ પોતે અને વેદાવા યોગ્ય પણ પોતે, એવું હું પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છું. પૂર્ણ અંતર્મુખ સ્વભાવી છું, થોડો ઘણો નથી, પૂર્ણ અંતર્મુખ સ્વભાવી છું. પૂર્ણ અંતર્મુખ સ્વભાવી છું એનો અર્થ બીજો એવો થાય છે, એક સમય માટે પણ મારા પરિણામ બહિર્મુખ થઈને બહાર નીકળે એ મારો સ્વભાવ નથી. એક સમય માટે પણ પરિણામ બહિર્મુખ થાય એ મારો સ્વભાવ નથી, મારું સ્વરૂપ નથી. કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે, પણ નિરવશેષ અંતર્મુખ રહીને એમ નથી કે આપણે જેમ બહાર ઉપયોગ મૂકીએ છીએ અને બહિર્મુખ ભાવે જાણીએ છીએ પદાર્થને, એવી રીતે કેવળ જ્ઞાન લોકાલોકને નથી જાણતો. કૃપાળુદેવે કેવળ જ્ઞાનની વ્યાખ્યા બીજી રીતે કરી છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં જાણ. લોકાલોકની વાત જ ન કરી, કેમ કે તો બાહ્ય દ્રષ્ટિવાળા ચમત્કારમાં માનતા હોય એને બતાવે કે જો તારો ચમત્કાર બધો પીડ્યો રહેવું છે. કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાઈ જાય છે, હું બાકી રહ્યું. પણ એ તો કેવળ જ્ઞાનનું બાહ્ય રૂપ છે. અંતરરૂપ જે કેવળ જ્ઞાનનું છે એ તો નિરવશેષ અંતર્મુખપણે જે જ્ઞાન રહી ગયું એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. પૂરેપૂરો ઉપયોગ અંદરમાં ડૂબેલો રહીએ અને છતાંય લોકાલોકને જાણે લોકાલોકની સામું જોયા વિના, આ કેવી રીતે થતું હશે? આપણે તો નજર ફેરવ્યા વિના કાંઈ જોઈ શકતા નથી. અહીંયા જવું હોય તો આમ વળવું પડે, અહીંયા જવું હોય તો આમ વળવું પડે. કેવળ જ્ઞાનમાં કેમ થતું હશે? કેવી રીતે દેખાતું હશે? એ લોકાલોકનું પ્રતિબિંબ જે પડે છે જ્ઞાનમાં, એ જ્ઞાનનો અનુભવ જાણવું ત્યાં થાય છે. એ લોકાલોકને સન્મુખ થવું પડતું નથી. એનો એક દ્રષ્ટાંત સારો છે. આકાશમાં તારા ઉપર હોય છે, સ્થિર તળાવનું પાણી હોય, અંધારી રાત હોય અને સ્થિર તળાવનું પાણી હોય તો એમાં એનું પ્રતિબિંબ પડે છે. તમે પાણીને જુઓ ત્યારે તારા દેખાય કે ન દેખાય? પાણીમાં પાણી દેખાય, પાણીની નીચે રહેલું તળિયોમાં કાંકરાને રહેતી હોય એ પણ દેખાય, અને ઉપરના તારા દેખાય. એ તારા જોવા માટે ઉપર ન જોવું પડે, પાણીને જોતા તારા દેખાઈ જાય. એવી રીતે કેવળ જ્ઞાનમાં લોકાલોકને જોવા માટે ઉપયોગ ભગવાનને બદલવો ન પડે, કોઈ જ્ઞેય સન્મુખ ઉપયોગ ન કરવો પડે. પરજ્ઞેય સન્મુખ સ્વસન્મુખ રહેતા રહેતા લોકાલોકનું જ્ઞાન થઈ જાય. પણ એ લોકોને બહુ સમજાય નહીં, એટલે બે ભાગ જુદા પાડવા પડે છે. એક બાહ્ય દ્રષ્ટિવાળાને એમ કે લોકાલોક જણાય તે કેવળ જ્ઞાન, એક સમયમાં લોકાલોકને જાણનારું જ્ઞાન, પણ કઈ રીતે એ બીજી વાત છે. ત્યારે અધ્યાત્મના વ્યાખ્યાનમાં એમ આવે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, અર્યમ દશામાં મોક્ષ પર થઈ ગયું. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું, માત્ર નિર્વિકલ્પ છું એટલે અંતર્મુખ સ્વભાવી છું. આમ હોવાને લીધે હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું ને તન્મય થાઉ છું. તો કેવી ભાવના લીધી છે? ખાલી વિચાર વિકલ્પ નથી લીધો, નિજ સ્વરૂપમય ઉપયોગ કરીને અંદર તન્મય થઈ જાઉં છું, લીન થઈ જાઉં છું. એટલે હવે કંઈ કહેવા કરવાનું રહેતું નથી. જે ભાવના છે એનું ફળ આ છે કે નિજ સ્વરૂપમાં ઉપયોગ જરીને સ્વરૂપની લીનતા પ્રગટ કરે છે, વ્યાપે વ્યાપક ભાવે પ્રસરી જાય છે. એ પ્રકારે આત્મભાવના ભાવતા પરમ શાંત દશા થાય છે. જે શાંતિ 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 કરી અને પત્ર પૂરો કર્યો છે. ભાવનાનો વિષય બહુ સમજી લીધો છે. આ પત્રમાં છેલ્લે જે પેરેગ્રાફ ભાવનાનો લીધો છે એ ભાવના સ્વરૂપ લક્ષે જ્ઞાન સામાન્યના વેદના આવિર્ભાવપૂર્વક ભાવવામાં આવે તો આ ભાવના કેવળ જ્ઞાનનું કારણ થાય છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાની, આ ભાવનાનું નામ છે. ભાવના ભવાય નહીં, ભાવના તો શબ્દ છે પણ એ ભાવના ભાવવામાં આવે તો કેવળ જ્ઞાન. ભાવના બોલવાની ચીજ નથી પણ ભાવના ભાવવાની ચીજ છે. ભાવવાની ચીજ હોવાથી એનું નામ જ ભાવના પાડ્યું છે. ગુણવાચક નામ છે. શુદ્ધ અંતકરણ થી ઉઠેલી ભાવના છે. મલિન અંતકરણમાં ભાવના આવે ક્યાંથી? જેનું અંતકરણ મલિન છે એને આ ભાવના આવે, એ ભાવના જેને ઉત્પન્ન થાય એમ છે.
કિસ્તા કોઈ રિઝલ્ટ ઈ નહીં આવે. હે? કિસ્તા કોઈ રિઝલ્ટ ઈ નહીં આવે.
રિઝલ્ટ કેમ ન આવે? ફળ શું આવે? અંતકરણ શુદ્ધ ન હોય તો એનું કાંઈ ફળ ના આવે. પાયાની વાત જ એવી છે, જેનું અંતકરણ શુદ્ધ એનું ધ્યેય શુદ્ધ, એનું જીવન શુદ્ધ, અહીંથી શરૂ થાય. અંતકરણ જેનું શુદ્ધ એનું ધ્યેય શુદ્ધ, અને જેનું ધ્યેય શુદ્ધ એનું ધ્યાન પણ પરિણામ પણ શુદ્ધ. અમારા વચનને દાંત પણ આપશે. કેવું માર્મિક વચન થઈ ગયું. એનો અર્થ એમ થાય છે કે જે કોઈ મુમુક્ષુ જીવ શુદ્ધ અંતકરણથી અમારા વચન લક્ષ્યમાં લેશે એનું તો આત્મ કલ્યાણ છે. બાકી વાંચશે ઘણા પણ કોઈ દાદ નહીં દે. દાદ આપવું એટલે એને પચાવવા, એ વચનામૃતને પચાવવા એને દાદ આપ્યો કહેવાય. ગીતાર પીરા કહેવાય. તો વાતની રીતે વાત થઈ જાય. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. જળ અને ચૈતન્ય બે દ્રવ્ય છે, બે પદાર્થ વસ્તુ છે. સ્વભાવ તદ્દન વિરુદ્ધ છે. એક જળ અને એક ચૈતન્ય, એક જાણે ને એક ન જાણે. એકમાં જળમાં રૂપરસગંધ વર્ણ શબ્દ છે, મૂર્તિ છે. આત્મામાં રૂપરસગંધ વર્ણ શબ્દ કાંઈ નથી. શબ્દ આત્મામાં નથી, રૂપરસ ગંધ વર્ણ તો નથી, પણ શબ્દ પણ આત્માને નથી. આ તે બોલે છે ને, જળ બોલે છે એમ. આ અત્યારે જે વાણી નીકળે છે એમાં બોલે છે, એ જળ છે, એ ચેતન નથી. ઉદગલની પર્યાય, સ્કંધની પર્યાય છે. અહંભાવ આવે ત્યારે બીજું થાય, હું બોલ્યો.
પરિણામ તેવી દેખતે તો આત્મા આત્મા સે બોલતા હે ને. હા,
પરિણમન જોવે એ ભાષાને ન જોવે. પરિણમન જોવે એ ભાષાનો તર્ક વિતર્ક ન કરે. એને ભાષા આવડે છે કે નથી આવડતી, પરિણમનની સામે જોવે છે. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સુપ્રતીત એટલે જેને ખાતરી છે કે જળ જળ છે ને ચેતન ચેતન છે. જળ અને ચેતન બે ભેગા થતા નથી, બે મળીને એક પરિણામ કરતા નથી. બનાસીદાસના પદ લીધા છે, બે દ્રવ્ય એક બે દ્રવ્ય થઈને એક પરિણામ કરે. સ્વરૂપ ચેતનની જ, હવે અહીંયા ચેતનમાં પોતાનું સ્વરૂપ લેવું છે. સ્વરૂપ ચેતનની જ જળ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. અથવા એ જ્ઞાનનું જ્ઞેય છે અને જ્ઞાનને સમજ છે, પણ એ પરદ્રવ્ય તરીકે પરજ્ઞેય તરીકે એને જાણે છે. જ્ઞાન
બિના અનુભવ હોય તો એ સબ વાત નહીં આવી, બિના અનુભવ કો પ્રાપ્ત કરે તો એ સબ વાત નહીં આવી.
હા, પણ તો શું છે, બિના અનુભવ તો પરદ્રવ્ય સ્વદ્રવ્ય તરીકે જણાય છે, માટે એ વાત નથી. પરદ્રવ્ય તરીકે નથી જણાતું, પરદ્રવ્ય સ્વદ્રવ્ય તરીકે જણાય છે. ભિન્ન ભિન્ન સ્વભાવ છે, દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સ્વભાવ ભિન્ન હોય તો દ્રવ્યથી ગુણથી ને પર્યાયથી ભિન્ન છે. શરીરનું આત્મા કરે નહીં, આત્મા શરીરનું કરે નહીં, એવું સુપ્રતિતપણે જેને સમજાય છે ત્યારે એને લખે છે કે મારું સ્વરૂપ તો નિજ ચૈતન્ય છે, હું તો નિજ ચૈતન્ય સ્વરૂપ છું. જડ તો ફક્ત પડોશમાં સંબંધ છે, પડોશીનો સંબંધ છે, બાજુમાં સંયોગ સંબંધ છે, અને તે જણાય છે, જ્ઞેય છે, પણ તે પરદ્રવ્ય તરીકે પરદ્રવ્ય માય છે, જણાય છે પણ પરદ્રવ્ય તરીકે જણાય છે. હા, એમાં એવું છે, એમાં એક શબ્દ આવે ત્યારે ત્રણે ગુણ લઈ લેવા. પ્રતીત લેવો ત્યાં અનુભવ જ્ઞાન લેવું, ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર લેવું, ત્રણે સાથે જ રહે છે. મૂળ માર્ગમાં જે કહ્યું ને, દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રહે, એક પણ એને અવિરુદ્ધ. અજ્ઞાન હોય ત્યારે ત્રણે મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર અને મિથ્યા શ્રદ્ધા હોય. સુપ્રતીતમાં સુશ્રદ્ધા, સુજ્ઞાન ને સુચારિત્ર, ત્રણે હારે સમ્યક, ત્રણે સમ્યક જ હોય. પછી કાવ્યમાં તો તમે એક શબ્દને સમાવે જેની માત્રાનો મેળ ખાય, બાકી ત્રણે સાથે જ લઈ લેવા, સાથે જ રહે છે. કોઈ દી કોઈને એક ન હોય, બાકી એક હોય ને બે ન હોય એવું બને નહીં, બે હોય ને ત્રીજું ન હોય એવું બને નહીં. અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે, એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. લ્યો, સુપ્રતિત પૂછે, અનુભવ સાથે છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, પુરુષાર્થ ઉલ્લાસ, ઉલ્લાસ પુરુષાર્થ લેવો અહીંયા, તો એ જડથી ઉદાસિત એને આત્મવૃત્તિ થાય છે. એ જડથી ઉદાસ થઈ જાય છે. સુખનું કારણ નથી, દુઃખનું કારણ નથી, ભિન્ન છે એટલે લેવા દેવા નથી, ભિન્ન છે એટલે ઉપાસનીય નથી, આરાધવા યોગ્ય નથી. જળથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. બે કડી લખી છે, એક એક કડીમાં આઠ આઠ લીટી છે. કાયાની એટલે શરીર સંયોગમાં છે, જળ છે, એની માયા એટલે એના પ્રત્યેનું પોતાપણું, માયા એટલે મીઠાશ. આપણે નથી કહેતા ભાઈ, આપણે સાથે તો બે દિવસ રહ્યા પણ બહુ માયા લાગી ગઈ. શું માયા લાગી ગઈ એમ નથી કહેતા, એટલે કે તમારા પ્રત્યેની લાગણી ઘણી થઈ ગઈ. એ સ્વરૂપની કાયાની લાગણી છોડી દેવી, શરીર મારું છે ને સાચવું ને જાળવું ને ઠીક રાખવું ને સુંદર રાખવું ને, એ બધી માયા છે. કાયાની એવી સારી માયા, પછી બીજાની માયા કરવાની શરૂ છે. પોતાના શરીરની જે માયા કરે ને એની મમતા કરે નહીં, માયા મમતા ના કરે, તો બીજા કોની કરે? પછી કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, સ્વરૂપમાં સમાઈ ગયા, લીન થયા એવા જે નિર્ગ્રંથ સાધુ પુરુષો, એમનો જે માર્ગ ઉપાય, એ ભવને ટાળવાનો ઉપાય છે, ભવંતનો ઉપાય છે. આ ભાવ મટાડવા, ભાવરોગ મટાડવાનો આ એક જ ઉપાય છે. શરીર શુદ્ધાની લાગણી છોડી દેવી પોતાપણાની, અને પોતાના સ્વરૂપમાં લીન થઈ જવું. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, શરીર અને આત્મા અજ્ઞાનથી એક ભાસે છે, છે બે, એક નથી બે તત્વો છે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. એમ કે હું બોલું છું, હું બોલ્યો, હું આવ્યો, હું બેઠો, હું ધરાઈ ગયો, શરીર જુદું છે, જીવ જુદો છે, પણ એને એમ લાગે છે કે આ હું ક્રિયા કરું છું, એ પણ માનવાથી જ્ઞાનથી જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ આ બધી જીવની પર્યાય છે. એ ખરેખર જીવની ઉત્પત્તિ માને છે, દેહનો સ્વભાવ છે એ જીવપદમાં જણાય છે. જીવની ઉત્પત્તિ દેહનો સ્વભાવ છે, રોગ દેહનો સ્વભાવ છે, શોક દુઃખ અને મૃત્યુ દેહની પર્યાય છે, પણ એ જીવપદમાં જણાય છે. અજ્ઞાન વડે, અજ્ઞાન વડે એ જીવપદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ, એમાં એક પણ એ જણાય છે, એ તો મિથ્યાત્વ ભાવ છે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાની પુરુષના વચન એ મિથ્યાત્વ ભાવને દૂર કરી નાખે છે, નાશ કરી નાખે છે. ભાષે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, તો એ જળ ચૈતન્યનો ભિન્ન સ્વભાવ ભાષે એટલે અનુભવમાં આવે લાગે, અને બંને દ્રવ્ય નિજ નિજ સ્વરૂપે સ્થિત થઈ જાય છે. પછી આત્મા એ કેવળ આત્મા સીધાલયમાં રહી જાય છે, પરમાણુ પરમાણુમાં જગતમાં રહી જાય છે. જળ ચેતનનો ભેદ જ્ઞાન કરાવવાનું આ કાવ્ય છે, બે કડી લખી છે, પણ જળ ચેતનનું ભેદ જ્ઞાન કરાવ્યું છે. અને જળ ઉપરનું ચૈતન્યની મોહ માયા મમતા છે એ છોડાય છે. સાથે સાથે એ લઈ લીધું કે આ રીતે જેણે મમત્વ જળનું છોડ્યું એ સ્વરૂપમાં લીન થયા, અને એ જ ભવનો અંત લાવવાનો ઉપાય છે. ભવભ્રમણથી મુક્ત થવું હોય તો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એમાં કોઈ ખાસ પ્રશ્ન જેવું તો નથી. Thank you.